इंद्रिय सकल विकल भई। शरीर अने प्राण आत्मा एनो मेल सुमेल एनु नाम छे जीवन। जारे शरीर अने चेतना विखूटा पड़वाना होय बस एज समय जे कई पीड़ा थती होय छे इंद्रियो ने शरीर ने थती ઉલભાવવાનો થાય ત્યારે ખબર પડે કે આ ટમ ટમ થઈ રહ્યો છે ઉલવાશ, એટલે દરેકને એના અજવાળામાં પ્રકાશમાં રહેનાર દરેકને એમ થાય કે હવે શું થશે હવે શું થશે એમ। અહીંયા મહારાજ દશરથજીના શરીરમાં ઇન્દ્રિય સકલ વિકલ ભઈ ભારી, જીવો બુઝાવવાનું હોય અને એકદમ બુઝાય તે વખત હાહાકાર મચી જાય, પણ જ્યાં આત્મચેતના શરીરથી વિખૂટી પડી ગયા પછી શરીર જડ છે એને કશું જ થતું નથી, પણ ચેતનાના સંપર્કના લીધે એના કારણે એના સાનિધ્યને કારણે ઇન્દ્રિયો અત્યંત વ્યાકુળ બને છે, દુઃખી થાય, પીડા બને। જ્યારે પ્રાણ કંઠગત થાય ત્યારે જોનાર દરેક પણ વ્યાકુળ બનતો હોય, પણ જનારો શાંતિથી જતો હોય છે। આત્મચેતના જેમ પેલું જેલનું પાંજરું, આઈ એમ હાર્ડ પિંજર પાંજરું, અને એ પાંજરામાંથી છૂટનારો ખૂબ જ આનંદ અનુભવે। શરીરની અંદર 5, 50, 70, 80 વર્ષ સુધી પુરાઈ જ રહ્યો હોય અને શરીરની એક એક યાતના ના એને સાક્ષી બનવું પડતું હોય અને સમય એક એવો આવે કે હવે આ શરીરથી છૂટાય તો સારું, કેમ કે ચેતના વ્યાકુળ બને છે। અહીંયા પ્રભુના વિયોગની અંદર બીજું કોઈ દુઃખ નથી, ચેતનાને હવે આ શરીર સઘોડો વાળું નથી લાગતું, બધી ઇન્દ્રિયો બધી જ સગવડો છે, છતાંય સગવડો બધી જ વ્યાકુળ છે। ઇન્દ્રિય સકલ વિકલ ભઈ ભારી, અત્યંત વ્યાકુળ થઈ અને વ્યાકુળતાની પીડા પણ એટલી બધી ભયંકર છે કે વેદના સહન થતી નથી। જેમ ઉનાળાના પાછળના દિવસો હોય, વરસાદ ખેંચાતો હોય, તળાવ ને સરોવરના પાણી સુકાતા હોય અને એની અંદર જે ખીલેલા કમળ હોય એ કમળ વ્યાકુળ બને, શું થશે પાણી વગર શું થશે પાણી વગર। 14 વર્ષનો દુકાળ પડ્યો છે, 14 વર્ષ સુધી આ પાણી મળવાના નથી, એટલે મારા દશરથજીના શરીર ઉપરના બધા જ કમળો, ચરણ કમળ, હસ્ત કમળ, મુખ કમળ, નયન કમળ, આ બધા જ સુકાવાની તૈયારીમાં છે, કેમ ભગવાનનો ના દર્શનનો સાનિધ્યનો પ્રેમ રસ જીવનમાં સુકાયો અને સુકાવાને કારણે બધી જ ઇન્દ્રિયો રૂપી આ શરીરના સરોવરના કમળો બધા જ ઝાંખા થવા માંડ્યા। કૌશલ્યાનુપદીખ મલાના, ઝાંખી પડે એટલે ખ્યાલ આવી જાય, પગ ઠંડા પડે, હાથ ઠંડા થતા જાય, એટલે બધી જ ઇન્દ્રિયો કરમાતી જાય, મુરઝાતી જાય. આંખમાં દેખાવાનું બંધ થઈ જાય, કાનમાં સાંભળવાનું બંધ થઈ જાય, શ્વાસ લેવાનું મુશ્કેલ પડે. આમ આખા શરીરની ઇન્દ્રિયો વ્યાકુળ થયેલી, આમ શિથિલ થતી જોઈને કૌશલ્યાજીને ખ્યાલ આવી ગયો કે હવે આ જાજુ નથી. દરેકને થાય, દરેક શરીર છૂટવાનું હોય ને એ પહેલા ખબર પડી જાય, ડાક્ટર પણ કહી દે, સંબંધીઓ પણ ખ્યાલ આવી જાય કે હવે કંઈ જાજુ કાઢે એમ નથી. એ જ શબ્દ વાપરે છે ને, કંઈ જાજા દાડા કાઢે એમ નથી. આમ કૌશલ્યાજીને આ વાતનો અણસાર મળી ગયો. કૌશલ્યા નૃપદી ખમલા, જાણે હવે ઇન્દ્રિયો મ્લાન થતી હોય, ઝાંખી કરમાતી હોય એવું લાગવા માંડ્યું. રવિ કુલ રવિ અથયું, અને જોયું કે બસ હવે રઘુવંશ સૂર્યવંશનો આ દશરથ રાજા નામનો સૂર્ય અસ્તા ચલે જઈ રહ્યો છે. રવિ કુલ રવિ અથયું, બસ છેક અસ્તાચલની માત્ર થોડીક ક્ષણો પર જ અસ્તિત્વ એનું દેખાઈ રહ્યું છે. એમ જાણ સમજી લીધું કૌશલ્યાજીએ કે હવે જાજુ કાઢે એમ લાગતું નથી. ત્યારે જ ત્રણેય પ્રાણીઓએ એક સાથે રુદન શરૂ કર્યું છે. જ્યાં સૂર્યવંશ કયો છે, જેનું અસ્તિત્વ હોય એ પ્રકાશી રહ્યું હોય. સૂર્યવંશમાં અત્યારે મહારાજ દશરથજીનો પ્રકાશ છે, પછી ભગવાનના રામ રાજ્યનો ઉદય થવાનો છે. એમ રઘુવંશના આ શાસનની અંદર આપણે કે ફલાણાનું રાજ શાસન અસ્ત પામે, એમ મહારાજ દશરથજીનું શાસન અસ્ત, એમના જીવનનું જીવન સંધ્યા પૂર્ણ કાળે ખીલી ચૂકી છે અને વિદાય લેવાની તૈયારીમાં છે. એ પીડ હોય, સમજ્યું હોય, ધીર હોય, ગંભીર હોય, એ જ કંઈક શરૂઆત કરી શકે. બધી બાબતનો નિર્ણય લેવો, સૌને સંભાળવા સમજાવવા એ ઘરમાં વડીલ હોય ને, એ જ કામ એ કરી શકે. બધાને ધીરજ બંધાવાય તો માં રામજીના માલ કૌશલ્યાજીએ પૂરધારી ધીર જોયું કે હવે કોઈ બીજો આરો કે ચારો નથી, જવાનું છે, નિશ્ચિત છે, જવાના છે. મૃત્યુના કિનારે પગથિયાના છેલ્લા પગથિયે ઊભા છે મહારાજ, એટલે ધીરજ ધારણ કરીને પછી જે કંઈ તૈયારીઓ કરવાની હોય, સ્વાભાવિક છે, દીવો કરવો, ચોકો કરવો, જે કંઈ એ પ્રમાણે રામની માં ખૂબ જ ગંભીર બનીને ધીરજ ધારણ કરીને જે કંઈ કરવાનું હતું એ સમય અનુસાર જે કંઈ કરવાનું હતું એ બધું એમણે કરવાની શરૂઆત કરી દીધી. પરિસ્થિતિ જોઈને થાય, આ બધું બંધાતું હતું, પથ્થર વચ્ચે પડેલા હતા, અને છેલ્લી ઘડી હતી મારા શ્રીની. એટલે એને કેવી રીતે નિર્ણય લેવો પડે, પેલા એને કહ્યું ભાઈ જો મહારાજ તો હજુ વધારે ટકે એમ આપણે ઈચ્છીએ છીએ, પણ પરિસ્થિતિ આ છે, બધું માણસ એકત્રિત થશે, મેં પથ્થર જેમ બને તેમ જલ્દીમાં જલ્દી ઉઠાવી લે. નિર્ણય તો લેવો જ પડે, પરિસ્થિતિને કળી ગયા પછીથી શું પગલાં શું આગળનો નિર્ણય લેવો, બહુ ગંભીરતાથી બહુ જ સમજાવટપૂર્વક સામા માણસને ગળ્યો, નહીતર કહેશે તમે આવું બોલો છો. એમ કૌશલ્યાજીએ પણ બોલી વચન સમય અનુસાર સમયને પારખી જઈને જે કંઈ કહેવાનું હતું કે ભાઈ તમે આની તૈયારી કરો, તમે આ તૈયારી કરો, તમે આ વસ્તુ લઈ આવો, તમે આ લઈ આવો, એમ સૌથી મોટા પીડ ધીર ગંભીર, કારણ રાજમાતા છે અને રાજમાતા હંમેશા ધીર ગંભીર નિર્ણય લેનાર સમજનાર જોઈએ. એવા એવી પરિસ્થિતિને સમજનાર કૌશલ્યાજીએ આ બધો નિર્ણય લેવા માંડ્યો.